તારીખ 18-2-1998 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 613.
જાગૃતિનો વિષય ચાલી ગયો. આત્મયોગ કોઈ સંસ્થા જીવને પ્રાપ્ત થાય અને અંતર બદલાય, કલ્યાણ અને અકલ્યાણના પરિણામને વિશે જાગૃતિ ઉત્પન્ન થાય, અપૂરી જાગૃતિ ઉત્પન્ન થાય. જરૂર આત્માને વિશે ઘણા ભંકાર આવે છે. પછી પત્રમાં આગળ લખે છે કે જેમ વિશેષ દૂર નથી એવા જીવને, તો કોને જીવને કોને મોક્ષ દૂર છે આ પરિણામ માપવા જેવા છે અથવા મેળવણી કરવા જેવા છે કે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. તાદાત્મ્ય વૃત્તિ એટલે એકાકાર વૃત્તિ. અન્ય પરિણામ એટલે ઉદયના પરિણામોની અંદર જીવને એકાકાર વૃત્તિ થાય છે અથવા આત્મબુદ્ધિએ પરિણમન થાય છે, રસપૂર્વક તન્મય થઈને પરિણમન થાય છે. એ જીવને મોક્ષ દૂર છે કેમ કે ત્યાં જીવ બંધાય છે. એ પરિણામમાં આખે આખો ક્ષણિક પરિણામમાં આખો જીવ બંધાય છે, માટે મોક્ષ એમાંથી દૂર છે. જો કોઈ આત્મજોગ બને, આત્મજોગ એટલે ઉપર કયો તેવો આત્મકલ્યાણકારી યોગ, તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. તો પછી જે મનુષ્યપણું પ્રાપ્ત થયું એ સફળ થવાનું છે, એટલે એનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે. જગતમાં કોઈ એવો પદાર્થ નથી તેની કિંમત કરી શકાય. કિંમતીમાં કિંમતી પદાર્થ છે એની પણ આની સાથે કોઈ સરખામણી થઈ શકે એવું નથી. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. તાદાત્મ્ય વૃત્તિ એટલે તે રૂપ આત્મવૃત્તિ, તે પણ આત્મવૃત્તિ. અન્ય પરિણામ એમાં તન્મયપણું, એકાકારપણું, તીવ્ર રસપણું એ બધું જે છે એને તાદાત્મ્યવૃત્તિ કહે છે. પોતાપણે આત્માપણે એ વૃત્તિનો અનુભવ કરવો અન્ય પરિણામમાં. અન્ય પરિણામ એટલે બધા ઉદયભાવ. ઉદયભાવની અંદર તન્મય થઈને પરિણમવું એમાં જીવનું બંધન છે અને એ બંધનથી મોક્ષ વિરુદ્ધ છે, દૂર છે. જેમ મોક્ષ સમીપ છે એમ લીધો, એમ મોક્ષ દૂર છે એમ પણ લઈ લીધું. બે વાત સમજાવી, બે પડખે છે અસ્થિ નાસ્તી છે. હવે એમ કહે છે કે જો કોઈ આત્મયોગ બને, આત્મયોગ બને એટલે પોતાને આત્મકલ્યાણની ભાવના અંતરની ઉત્પન્ન થાય અને એ ભાવના સફળ થાય એવો કોઈ જ્ઞાની પુરુષનો યોગ થાય. એ બંનેના સંયોગને આત્મયોગ કહેવામાં આવે છે. આત્મકલ્યાણકારી યોગ છે કેમ કે એવી પરિસ્થિતિમાં જીવનું અવશ્ય આત્મકલ્યાણ થાય જ છે. એક તો જીવને ભાવના થઈ હોય અને એ ભાવનાને પોષણ મળે, એવો એને સત્સંગ મળે, તો એનું અવશ્ય કલ્યાણ થાય જ. એવો જો કોઈ આત્મયોગ બને તો આ પ્રાપ્ત થયેલું જે મનુષ્યપણું એનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે, એની કિંમત આપી શકાય નહીં. અને નહીતર પછી ઉદયમાં તન્મય થઈને જે ઉદય આવે છે એમાં તન્મય થઈને જીવ પરિણમા કરે છે, આયુષ્ય પૂરું કરે છે, સમુદ્ર એવું મનુષ્યપણું ખોઈ બેસે છે તો મનુષ્યપણાની કિંમત કોડી જેટલી પણ નથી. અને નહીતર આત્મકલ્યાણ કરી જાય તો એની કિંમત કોઈ થઈ શકે નહીં એટલી. આમ સફળતા અને નિષ્ફળતા મનુષ્યભાવની અંદર બને છે એમ વિચારવા યોગ્ય છે કે પ્રાય મનુષ્ય દેહ વિના આત્મયોગ બનતો નથી. આવો યોગ આત્મકલ્યાણની ભાવના બાકીની ત્રણ ગતિમાં ઉત્પન્ન થવી એ મુશ્કેલ છે, અને ત્યાં કોઈ સત્સંગનો યોગ થવો એ પણ ઘણું દુર્લભ છે. પ્રાય મનુષ્ય દેહ વિના આત્મયોગ બનતો નથી એમ જાણીને અત્યંત નિશ્ચય કરીને આ જ દેહમાં આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે. શું કહે છે? પોતે આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન કરવી ઘટે અને સત્સંગને પ્રાપ્ત કરવો ઘટે, પરમ સત્સંગને પ્રાપ્ત કરવો ઘટે. અત્યંત નિશ્ચય કરીને, સાધારણ નિશ્ચય કરીને નહીં, આ વિષયમાં અત્યંત નિશ્ચય કરીને કે આ મનુષ્ય પણ ચાલ્યું જાય છે અને મારે મારું કામ કરવાનું બાકી રહી જાય છે, એ સંબંધમાં અત્યંત નિશ્ચય કરવો જોઈએ અને જે વસ્તુ ખૂટતી હોય એની પ્રાપ્તિ કરવી જોઈએ. બે વાત છે ખૂટવામાં, કાં તો પોતાની ભાવનાની ખામી છે કે કાં સત્સંગની ખામી છે. પણ એવો નિશ્ચય કરવો જોઈએ કે આ જ દેહમાં હવે મારે આ કામ કરવું છે, હવે જો આ મનુષ્ય ભાવ છે મારે ગુમાવવો નથી, અથવા આત્મકલ્યાણ કર્યા વિના અહીંથી જવું પડે એવું બિલકુલ મારે બનવા દેવું નહીં જોઈએ, એવો અત્યંત નિશ્ચય કરવો જોઈએ. બળવાન નિશ્ચય કરવો જોઈએ, અત્યંત એટલે બળવાન નિશ્ચય કરવો જોઈએ. જો એ નિશ્ચય બળવાન કરે તો તત્કાળ પાત્રતા પ્રગટે છે, અને પાત્રતાના જે પ્રકારો છે પરિણામના એ બધા આપોઆપ ઊભા થાય છે. દાખલા તરીકે મનુષ્ય આયુનો સમય છે એ ઘણો કિંમતી હોવા છતાં માણસ સાધારણ ઉદયમાં એ સમયને ગુમાવે છે, એવી સાવધાની રહેતી નથી કે મારો અમૂલ્ય અને કિંમતી સમય ચાલી જાય છે અને એ રીતે જીવ ગુમાવે છે. એ પાત્રતાવાળાને એની ખટક આવે છે, આમ તો નહીં બનવું જોઈએ, આમ તો નહીં બનવું જોઈએ. વિચારની નિર્મળતા એ કરી, જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. જો ઉપરની વાતને એમાં પ્રશ્ન ઉઠે કે અમારે એવો આત્મકલ્યાણકારી યોગ કેવી રીતે ઉત્પન્ન કરવો જોઈએ, તો સીધો જવાબ લીધો છે. આ પત્રમાં જે પ્રશ્ન ઉઠાવતા જાઓ તો એક એક વાક્ય પછી એનો પ્રશ્નનો ઉત્તર છે, પ્રશ્નનો ઉત્તર છે એવી સંકલ્પના છે લખવામાં. વિચારની નિર્મળતા એ કરીને એટલે શું? એ વિચારની નિર્મળતા એ કરીને એટલે અભિપ્રાયની શુદ્ધિ. પહેલા તો અભિપ્રાય થયો છે કે મારે આત્મકલ્યાણ કરી જ લેવું છે. અન્ય પરિચયથી પાછો વળે એટલે શું? આમ તો વૈરાગ્ય લઈને દીક્ષા પણ લઈ લે છે, જે સમાજ છોડે છે, કુટુંબ છોડે છે, એ બધો પરિચય છોડે છે, પણ વિચારની નિર્મળતા એ કરીને આવવું જોઈએ. એ વિચારની નિર્મળતા એટલે પોતાનું આત્મકલ્યાણ કરવાની શુદ્ધ ભાવના અને શુદ્ધ વિચાર, એ પૂર્વક જો જીવનની પરિસ્થિતિ પાછો વળે તો બધેથી ઉદાસ થાય. આત્મભાવનાને લઈને ખરી ઉદાસીનતા ઉત્પન્ન થાય તો એને હમણાં જ આત્મયોગ પ્રગટે તો એનું આત્મકલ્યાણ થવાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય. આત્મયોગ એટલે આત્મકલ્યાણ થવાની અંતર બાહ્ય પરિસ્થિતિ, એને આત્મકલ્યાણકારી યોગ કહે છે. એટલે જો જીવ ખરેખર ઉદાસીનતાથી આત્મકલ્યાણની ભાવનાથી એની પરિચયથી પાછો વળે ઉદાસીનતામાં આવે તો એનો જે તદાત્મવૃત્તિરૂપ રસ છે એ જેને અવરોધ હતો એ અવરોધ એને ખસી જાય. અવરોધથી રોકાતો હતો એ રોકાતો એનું રોકાવું બંધ થાય યથાર્થપણે. જીવ કો શુદ્ધ નિર્મળતા મને શુદ્ધતા, નિર્મળતા મને શુદ્ધતા, શુદ્ધ અભિપ્રાય છે, શુદ્ધ અંતકરણ છે. અગર ઉદાસીનતા આતી હૈ કે હમે કહીં રસ નહીં લેના હૈ, હમે હમારે આત્મકલ્યાણ કે વિષય કે સિવા કહીં રસ લેના હી નહીં હૈ, તો ઉસકો આત્મકલ્યાણકારી યોગ પ્રગટ હોતા હૈ. તો ઉસકો આત્મકલ્યાણ કી ભાવના ભી હોતી હૈ પર ઉસકા સત્સંગ ભી ઉસકા ઉનકો કહીં ભી સંગ રુચેગા નહીં તો કહીં ભી રહેગા નહીં. જ્યાં ભી આત્મકલ્યાણકારી વિષય ચલેગા વહી ઉનકો રચેગા વહી ઉસકો રુચેગા ઓર સબ જગે ઉસકો ઉદાસીનતા આ જાયેગી. તો ઉસકો આત્મકલ્યાણકારી યોગ પ્રગટ હો ગયા હૈ એસા કહેને મેં આતા હૈ. અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. અત્યારે અસત સત્પ્રસંગ કરતાં અસત પ્રસંગ, અસત પ્રસંગ એટલે બધા ઉદયના પ્રસંગો છે બધા અસત પ્રસંગ છે, એનો ઘેરાવો વિશેષ છે. જીવ એનાથી ઘેરાયેલો છે, સતત ધારાવાહી ઉદય ચાલે છે અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી એ ઉદયની અંદર રાગ દ્વેષ મોહ અને તીવ્ર રસના પરિણામે કરીને પોતાની શક્તિ ગુમાવી છે. હીન સત્વ થયો એટલે શું? શક્તિ ગુમાવી છે. બહુ કડક ભાષામાં એમ કહેવાય કે નમાલો થઈ ગયો છે. આપણે ત્યાં કોઈ માણસ કામ ન કરી શકતો હોય, ઘણા વખત સુધી કામ કર્યું ન હોય, કામ કરવું ગમતું ન હોય, કામ કરે તો કાંઈ ઠેકાણા વગરનું કરે, જ્યાં નોકરી જાય તો એને કાઢી મૂકે ટૂંકામાં, એટલે ન કમાઈ શકે એવી એની યોગ્યતા જોઈને શું કે આ ભાઈ હાવ ના માનો, બધેથી પાછો આવે, ક્યાંય એને કોઈ નાસ્તો નથી. એમ પોતાની કાર્યક્ષમતા ગુમાવી છે જીવે, પોતાની કાર્ય કરવાની ક્ષમતા ગુમાવી છે, નમાલો થઈ ગયો છે. કેવી રીતે નમાલો થઈ ગયો છે કે અનાદિકાળથી જે જે ઉદય આવે છે ઘૂસી જાય છે બરાબર એમાં, તન્મય થઈ જાય છે. અને તેથી અવકાશ પ્રાપ્ત કરવા એટલે એમાંથી કંઈક જગ્યા કરવા એવી પરિસ્થિતિમાં આત્મકલ્યાણ માટે કંઈક અવકાશ ખાલી જગ્યા કરવા અથવા તેનાથી નિવૃત્તિ કરવા અને એવી પરિસ્થિતિનો નાશ કરવા માટે જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. શિખામણ આપી કૃપાળુ દેવે કે એવી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હોય જીવની, ઉદયના લઈ લઈને, તો પણ એ સત્સંગનો આશ્રય કરે, જેમ બને તેમ એટલી જેટલી શક્તિ છે એટલી શક્તિ પ્રમાણે સત્સંગમાં ઉપસ્થિત થાય, એમ નહીં સત્સંગનો આશ્રય કરે, તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થાય. આશ્રય કરવો એટલે શું? કે સત્સંગમાં પોતાને લાગવું પડે એવી વાત ઉપર ધ્યાન જાય, લક્ષ્ય જાય, વજન થાય, અને કાંઈ પણ એના અમલીકરણ કરવાનો પોતે પ્રયત્નમાન પણ થાય, તો એને આશ્રય કર્યો કહેવાય. સાંભળે અને ઉદય આવે ત્યારે બધું એકોર પડ્યું રહે, સત્સંગમાં સાંભળે ઉદય આવે ત્યારે બધું એકોર પડ્યું રહે, એને સત્સંગનો આશ્રય નથી કર્યો. આશ્રય એટલે એવી રીતે થાય, જેમ હમણાં વાત કરી, અને શું વાત કરી કે મારે બોર્ડ નહોતું વાંચવું તો એમ ઊંચાઈ ગયો, મારે બોર્ડ નહોતું વાંચવું તો એમ ઊંચાઈ ગયો, મારે પરલક્ષ નહોતું કરવું તો એ થઈ ગયું. તો શું પરલક્ષ છે? એ મારા સત્સંગને ખાઈ જાય છે, ચાલી જાય છે, એ વાત આપણે ભાર દઈને કરીએ છીએ, અને છતાં આપણું વજન ન જાય તો આપણે એ વાતનો આધાર લેતા નથી. આશ્રય લેવો એટલે આધાર લેવો, સત્સંગમાં પોતાને લાગવું પડે એ વાતનો આધાર લઈને પરિણમનો, એનું નામ આશ્રય કર્યો એમ કહેવાય. એનો આધાર છૂટી જાય અને ઉદયમાં ઠીક પડે એમ પરિણમી જઈએ આપણે, તો કોઈ દિવસ પણ આત્મકલ્યાણ ન થાય. એ રીતે આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થાય, એટલે હીન સત્વ થયો છે, હીન પુરુષાર્થી થયો છે, એ પુરુષાર્થને યોગ્ય થાય. સત્સંગના આશ્રયે જીવને પુરુષાર્થની યોગ્યતા પ્રાપ્ત થાય છે. સીધી વાત આ છે કે જો જીવ સત્સંગનો આશ્રય કરે તો એને પુરુષાર્થની યોગ્યતા આવે છે અને એ આત્મકલ્યાણની વિચાર દશાને પામે છે. વિચાર દશા શેની છે? આત્મકલ્યાણની સુવિચારણા. વિચાર દશા એટલે સુવિચારણાને પામે, કે જે સુવિચારણા આત્મજ્ઞાનનું કારણ થઈ શકે. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, આત્મજ્ઞાન તો પ્રગટે. કેમ કે એ વિચાર દશા અથવા સુવિચારણા એવી છે કે જીવ પ્રત્યેક ઉદયમાં પોતે એને લાગુ કરે છે, પોતાના આત્મકલ્યાણને જ મુખ્ય કરતો જાય છે. પત્ર છે કૃપાળુ, ખાવું છે તો આત્માર્થે, ઉપવાસ કરવો છે તો પણ આત્માર્થે, પોતાના પરિણામ ન બગડે એટલા માટે ખાવું છે, ખાણીપીણીનો રસ લેવા માટે ખાવું નથી. અને એમાંથી નિરસતા આવે ને ઉપવાસ કરવાનો ભાવ થાય તો પણ આત્મકલ્યાણને મુખ્ય કરવું છે. મારા ઉપવાસ કોણ નોંધ લે છે અને એમાંથી મને કેટલું માન મળશે એ જોવાનું નથી, અથવા મેં ઉપવાસ કર્યો એવું અહંભાવ કરવા માટે નથી. ગ્રહ્યું સ્વરૂપનું વૃત્તિનું લઝું વ્રત અભિમાન, જો પરિણામનું સ્વરૂપ ખબર નથી કે મારા કલ્યાણકારી પરિણામ શું છે, અકલ્યાણના પરિણામ શું છે, તો વ્રતનું અભિમાન લેશે. લયું વ્રત અભિમાન ગ્રહની પરમાર્થને એ આત્મકલ્યાણને પામતો નથી અને લૌકિક માન લેવા માટે ઉપાસાદી કરે છે, એમ નહીં કહું. અને એવું થઈ રહ્યું છે માટે એ વાતનું એમણે ધ્યાન ખેંચ્યું છે. સુવિચારણામાં તો બધું રળવું છે તો પણ આત્માર્થે, નિવૃત્તિ લેવી છે તો પણ આત્માર્થે, બોલવું છે તો પણ આત્માર્થે, મૌન ધારણ કરવું છે તો પણ આત્માર્થે, કહેવાનો એમનો આશય છે કે જે આ વિચારદશા છે, સુવિચારણા છે, એ બધા મનના હેતુને, પોતાના આત્મકલ્યાણના પ્રયોજનને સાથે ને સાથે જોડાયેલું રાખે છે, એનું નામ સુવિચારણા છે, એનું નામ વિચારદશા છે. યથાર્થ વિચારદશા એનું નામ છે. કે જે વિચારદશા અને જે વિચાર સુવિચારણા આત્મજ્ઞાનમાં આગળ જઈને પરિણમન કરશે એ યથાર્થ વિચારદશા છે, એટલે એને સુવિચારણા કહી છે. શું કહ્યું ફરીથી? વિચારની નિર્મળતા એ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે. આ એક વચનામૃતથી જીવને એવો ભાવ થવો જોઈએ કે બસ હવે મારે સંસારમાં થી પાછું વળી જવું છે, સંસારની ગતિઓથી મારે પાછું વળી જવું છે. હવે એ ગતિમાં સંસારની કોઈ ગતિમાં આગળ વધવું નથી. હે, એવી રીતે વિચારની નિર્મળતા એ કરીને, એટલે અંદરથી આવવું જોઈએ, શુદ્ધ અંતકરણમાંથી એ વાત આવવી જોઈએ. તો એને આત્મકલ્યાણકારી યોગ પ્રગટ છે. જો જીવ એવું ન કરે તો, એ પ્રકારના જીવને પરિણામ ન થાય તો, પરિસ્થિતિ એવી છે કે અસત પ્રસંગનો ઘેરાવો ઘણો છે. તું ઘેરાઈ ગયેલો તો છો જ, અને એ ઘેરાવામાંથી બહાર નીકળવું મુશ્કેલ પડી જશે જો ઉપરની તારી પરિસ્થિતિ નહીં થાય તો. અને જીવ તો હિન પુરુષાર્થ છે, એ હિન પુરુષાર્થની જે દશા છે એ મટવા માટે જીવે સત્સંગનો આશ્રય કરવો યોગ્ય છે. તો કોઈ રીતે પણ પુરુષાર્થને યોગ્ય થાય અને સુવિચારનાની દશાને પ્રાપ્ત થાય. એના માટે વિશેષ એવો વિચાર ઉત્પન્ન થવા માટે વિષય શું લેવો એ પૂછે છે બધા. શું કરવું, અમારે શરૂઆત કરવી છે, કરવું શું, કયો વિષય? ગમે તે શાસ્ત્ર લઈને વાંચી જવું, સાંભળી જવું એમ નહીં. જે પ્રકારે બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે, અનિત્યપણું, આ સંયોગોનું, દેહાદીનું અનિત્યપણું અને એ સંયોગોનું અસારપણું, આ સંસારનું અનિત્યપણું અને અસારપણું અત્યંતપણે ભાષે. કેવું ભાષે? અત્યંતપણે ભાષે એટલે સારી રીતે લાગી આવે, એનું નામ અત્યંતપણે ભાષ્યું કહેવાય. શું? જો જીવને તો ભાવનાનો વિષય છે, બાર ભાવનામાં આવે છે ને, અનિત્ય ભાવના, આશરણ ભાવના, અન્યત્વ ભાવના, એ ભાવના છે. એ ભાવવાહી પરિણામને કારણે એનું નામ ભાવના કહ્યું છે. ભાવના એટલે શું? ભાવવાહી પરિણામ, એનો રસ ચડવો જોઈએ, આત્મા ઉપર એની અસર આવવી જોઈએ. કે ગમે એવા ઉજળા સંયોગો હોય અનુકૂળતાવાળા, કે ગમે તેવા પ્રતિકૂળતાવાળા હોય, કે અનિત્ય છે, એ કોઈ ચીજ ટકવાની નથી. કઈ સેકન્ડે મોટો ફેરફાર થશે એ કહેવું મુશ્કેલ છે. વળી રસ ક્યારે લે છે? સારભૂત લાગે છે ત્યારે. જે વાતમાં એમ લાગે કે આમાં કાંઈ સાર નથી, એમાંથી રસ ઉડી જાય, તરત જ ઉડી જાય. એવું અત્યંતપણે ભાષે એટલે લાગે, ફીલ થાય. આ સંસારનું અનિત્યપણું અને અસારપણું સારી રીતે લાગે, ઘણું લાગે, તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. આત્મકલ્યાણનો વિચાર ક્યારે ઉત્પન્ન થાય? એટલે એ શરૂઆતમાં આ 12 ભાવનાનો જે વિષય છે એ જીવને આત્મકલ્યાણનો વિચાર થવા માટે, સુવિચારના ઉત્પન્ન થવા માટે બહુ જ સુંદર વિષય છે, બહુ જ સારો વિષય છે. ટૂંકામાં એમ કહી શકાય કે બહુ વ્યવસ્થિત રીતે કૃપાળુદેવ વાત કરે છે. જોભાઈ, આ તારા આત્મકલ્યાણની એક યોજના છે. આત્મકલ્યાણની દિશામાં તારે આગળ વધવું હોય તો યોજનાબદ્ધ કામ કર, વ્યવસ્થિત કામ કર. આડેધડ કામ કરવાથી સમય ને શક્તિ ખર્ચાઈ જશે, તારું કામ નહીં થાય. છતાંય તારું કામ નહીં થાય, આ બહુ યોજનાબદ્ધ વાત છે. કે આ પ્રકારે 12 પ્રકારની ભાવનાઓ લીધી છે, આ ભાવનાઓથી સુવિચારણા ઉત્પન્ન થવી જોઈએ. આત્મકલ્યાણની મુખ્યતા જેમાં વર્તે છે એવી વિચારદશા, આત્મકલ્યાણની મુખ્યતા બધા જ ઉદયમાં, ક્યાં? બધા જ ઉદયમાં. તો એ જે મોક્ષ માર્ગ છે એનું અનુસરણ મુમુક્ષુની ભૂમિકામાં થયો કેવી રીતે? કે જ્ઞાની છે, મોક્ષ માર્ગમાં છે, મોક્ષ માર્ગી છે, એ બધા જ ઉદયને આત્મકલ્યાણમાં ઢાળીને વાળી, એટલે એનું બધું ઉદય આત્મકલ્યાણકારી થઈ જાય છે. એને શરીરનો રોગ આવે તો પણ આત્મકલ્યાણકારી, કોઈ પ્રતિકૂળતા આવે તો આત્મકલ્યાણકારી, કોઈ પ્રશંસા કરે તો આત્મકલ્યાણકારી, કોઈ નિંદા કરે તો આત્મકલ્યાણ, બધામાં એને આત્મકલ્યાણ જ થાય. એવી એક એને ટેકનિક હાથમાં આવી ગઈ છે મુમુક્ષુની ભૂમિકાથી. ક્યારથી? ભૂમિકાની, મુમુક્ષુની ભૂમિકાથી એ પ્રેક્ટિસ એને ચાલુ થયેલી છે. પછી તો જ્ઞાન દશામાં તો એનો કંટ્રોલ છે એની પાસે. તો મુમુક્ષુની ભૂમિકામાં શું થાય છે કે આ પ્રકારે ભાવના ભાવના ભાવી ભાવીને એ સુવિચાર દશામાં આવ્યો છે, સુવિચારણામાં આવ્યો છે. એટલે સુવિચારણામાં જે જે ઉદય આવે છે એમાં આત્મકલ્યાણને જ મુખ્ય કરે છે, જે જે ઉદય આવે છે એને આત્મકલ્યાણને જ મુખ્ય કરે છે. આ ઉદય આવ્યો, મારું આત્મકલ્યાણમાં કેવી રીતે થાય? મારે એક જ રીતે, મારું વલણ છે અને એ રીતે જ મારે, એ પ્રકારે જ મારે વર્તવું છે, બીજા પ્રકારે મારે વર્તવું નથી. પ્રશંસા, હા પ્રશંસા કરે તો ઉચ્ચ રહેશે કે મેં તો નીચ પદ મેં ઉચ્ચ પદ માનને વાલા નહીં, મેરા સ્વરૂપ તો કેસા હૈ, પરમાત્મા પદ હૈ. અભી કોઈ ભી પ્રશંસા કરે તો કિસ બાત કી કરેગા, કોઈ નીચ પદ કી બાત કરેગા, મેરે કો ક્યા લેના દેના હૈ, મેં ઇસમેં રસ લેને વાલા નહીં હું. વો નિરસ હો જાતા હૈ, રસ લેતા હૈ તો અકલ્યાણ હોતા હૈ, નિરસ હોતા હૈ તો કલ્યાણ સે બચ જતા હૈ. તો જિસકો સુવિચારણા હૈ વો તો આત્મકલ્યાણ કી મુખ્યતા સે નિરસ હો જાયેગા. ઓર કોઈ નિંદા કરતા હૈ તો અચ્છી બાત હૈ, વો તો સાબુ પાણી સોડા ખુદ કા લે આતા હૈ ઓર કપડા હમારા ધોતા હૈ, ઇસમે હમકો ક્યા તકલીફ હૈ. વો તો ઉપકાર કરતા હૈ, ક્યા કરતા હૈ? વો તો ઉપકાર કરતા હૈ. ઉપકાર કે પ્રતિ દ્વેષ ક્યું કરના, ક્યું કરના, કરને કા કોઈ જરૂરત નહીં હૈ. ક્યોંકિ હમારા ઉસ પ્રકાર કા જો ઉદય હૈ, તો ઉદય મેં વો નિમિત્ત હૈ, વો તો મદદ કરને વાલા હૈ. હમકો તો ઉસ ઉદય મેં ભી હમારા આત્મકલ્યાણ કો ભી દેખના હૈ, ચાહે ભી ઉદય હો, સબકો હમ આત્મકલ્યાણ મેં હી લે જાયેંગે. એ હમારી મુખ્ય પ્રેક્ટિસ હો જાની ચાહીએ. ક્યું? કે સુવિચારણા મેં હમારા આત્મકલ્યાણ હી મુખ્ય હૈ, ઓર કુછ મુખ્ય નહીં હૈ. अब देखो आत्मार्थी को कौन सा उदय की चिंता होगी ये बताओ। आत्मार्थी ने कया उदय ने चिंता ने भय ठाई क्यों केम के एने तो एक नानी ना मार्गे चालवानी पद्धति आवड़ी गई है। गमे ते उदय आव बदाय ने हूँ मारा आत्मकल्याण बाजू पाड़ी दीश। संसार में तो जीव अनुकूलता आए तरह अनुकूलता रस में चढ़ी जाए रखना रस में चढ़ी जाए प्रतिकूलता आए तरह खेद खीन थी एना रस में चढ़ी जाए। एक आत्मार्थी एवो है कि जे अनुकूलता ने प्रतिकूलता बने ने गौण कर बने प्रकार प्रसंग में पोता आत्मकल्याण मुख्य कर वर्तवा प्रयत्नशील है। એવો જે જીવ છે તે આત્માર્થી છે, એ કદી ઉદયથી ગભરાતો નથી, કદી ઉદયની એને ચિંતા થતી નથી, ઉલટાનો બધા ઉદય એને આત્મકલ્યાણમાં નિમિત્ત થવા માટે આવવાના છે એ વાત એને બધા ઉદય એને આત્મકલ્યાણમાં નિમિત્ત થવા માટે આવવાના છે એ વાત એને સારી રીતે સમજમાં આવી ગઈ છે। એટલે આવવા દો બધાને, આપણે મહેમાન આવે ત્યારે શું કહીશું? ભલે પધાર્યા, વેલકમ ના બોર્ડ મારી દઈશું ને, ભલે પધાર્યા, ભલે પધાર્યા। ઉદયને આપણે એમ જ કે હું એ બિચારો આવીને ચાલ્યો છે, મને કાયમ રોકાવાનો નથી, મહેમાન જેમ કાયમ રોકાતા નથી એમ ઉદય પણ બિચારો કાયમ રોકાતો નથી, તો આવીને ચાલ્યો જવા વાળો છે, આવીને ચાલ્યો જવા વાળો છે, આગંતુક છે, એ તો મહેમાન છે, ભલે પધારો આવો, અમે તમારું સ્વાગત કરવા ઉમર છીએ બરાબર। હે શું કે છે કે જે પ્રકારે અનિત્યપણું અસારપણું વગેરે વગેરે આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરીને આત્મવિચાર આત્મકલ્યાણકારી સુવિચારણા ઉત્પન્ન થાય। આ આત્મકલ્યાણકારી સુવિચારણા ઉત્પન્ન થવાની સચોટ વાત આ જગ્યાએ અમે કરી છે। જેને એ ઉત્પન્ન ન થતો હોય એને આ વિષય હાથમાં લેવો, કેવી રીતે એની અત્યંત અસર થાય એવી રીતે, અસર ન થાય તો બહુ મુશ્કેલી છે। અસર ત્યારે ન થાય કે જીવ બીજી અસરમાંથીની પરિણતિમાંથી છૂટી ન શકતો હોય ત્યારે, સમજી લેવું। કુંદકુંદ આચાર્ય જેવાએ આ ભાવનામાં લખી છે, બારસ ત્રણ ઉપેખા, બાર જે બાર અનુપરીક્ષા લખી છે એ ક્યારે લખી હશે? આ બાર ભાવના મુમુક્ષુથી માંડીને મુનિદશા પર્યંત ભાવે છે જીવ, મુનિદશાના સાધકો ભાવે છે। એમ નથી કે જ્ઞાન દશા થઈ ગઈ એટલે હવે એને આ વિષય નથી રહ્યો, મુનિદશા સુધી ભાવે છે। એમ આત્મભાવના પણ મુમુક્ષુની ભૂમિકાથી માંડીને ઠેઠ કેવળ જ્ઞાન પર્યંત લીધી છે। આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, એ ભાવનાનો વિષય જરા એવો છે કે એ બધી ભૂમિકાને સ્પર્શે છે અને બધી જ ભૂમિકામાં એ વિષય આત્મકલ્યાણકારી થાય છે। હવે એમણે પોતાની અંગત વાત લખી છે આ પત્રમાં સૌભાગભાઈને કે હવે આ ઉપાધિ કાર્યથી, એટલે પોતે જે વ્યાપાર કરે છે એ વ્યાપારની પોતાને ઉપાધિ લાગે છે, શું લાગે છે? ઉપાધિ ભાવ લાગે છે, રસ નથી આવતો। હવે આ ઉપાધિ કાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આરતી થયા કરે છે. આરતી એટલે આર્ત ધ્યાનના પરિણામોની ક્રિયાને આરતી કહે છે. અર્ધરો છે બોલો, આરતી આરતી એમ નથી, આરતી એટલે આર્ત, આર્ત ધ્યાનની ક્રિયા તે આરતી, પરિણામની ક્રિયા તે પરિણતિ, જ્ઞાનની ક્રિયા તે જ્ઞપ્તિ, એવી રીતે શબ્દ સંયોજન થાય છે. એમણે એમ કહ્યું છે કે મને ખૂબ જ આર્ત આર્ત પરિણામો રહે છે, કેમ છૂટું હવે આ વ્યવસાયથી, કેમ છૂટું. 28મો વર્ષ ચાલે છે શરીરનો, 28મા વર્ષે હજી તો ઘણા દાખલ થાય છે. અમને 8-1 વર્ષ થઈ ગયા છે પોતાને, 20મા વર્ષે વ્યવસાયમાં જોડાણા છે. ત્યાર પછી પોતાની મુમુક્ષુ દશા પણ વર્ધમાન થતી ચાલી છે. 24મે વર્ષે પરમ કલ્યાણકારી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે. પછી વૈરાગ્ય વધતો ચાલ્યો છે, ઉદાસીનતા વધતી ચાલી છે. હા હા, 28મે વર્ષે. અને વ્યવસાયથી કેમ જલ્દી છૂટું, એમ વિશેષ વિશેષપણે છૂટવાનો ભાવ ત્યાં કરે છે. કે હવે મૂકી દઉં, આ હું મૂકી દઉં, હવે આ છું, આ ઉપાધિ કામ કાર્યથી હું છૂટું. એટલે વચ્ચે 25, 26, 27 વર્ષમાં પણ એ પરિણામો ચાલ્યા છે, પણ ઉદય વધતો ચાલ્યો છે. ઉદય છે એ વધતો ચાલ્યો છે, ઉદય રંચ માત્ર ઘટતો ઘટ્યો નથી, એવી પરિસ્થિતિ થઈ છે. એમણે પોતાના કાવ્યમાં પણ લખ્યું છે, ઘટે ને રંજ. અને એમને એમ લાગે છે અથવા એવો નિશ્ચય રહે છે કે આ છૂટ્યા વિના જે કાંઈ પણ કાળ જાય છે તે આ જીવનું શિથિલપણું જ છે. એમ લાગે છે અથવા એવો નિશ્ચય થાય છે, નિશ્ચય રહે છે. નિશ્ચય એટલે બળવાન, જુઓ જ્ઞાન દશા છે, વધતી જ્ઞાન દશા છે. 24મે વર્ષે અષાઢ મહિનામાં તો એમણે જે પત્ર લખ્યો 255 નંબરનો, એમાં તો એટલી એમની અધ્યાત્મ દશાનું વર્ણન સરસ આવ્યું છે કે અમે દેહધારી છીએ કે કેમ તે માંડ માંડ યાદ કરીએ ત્યારે સ્મરણમાં આવે છે. શરીરને ભૂલી જતા હતા, 24 વર્ષનો છોકડો કહેવાય ત્યારે. હા, એટલા એ મહાત્મા છે, 24મા વર્ષે દેહાતીત દશામાં વર્તે છે. હવે એ જીવને, એ આત્માને વ્યવસાયના પરિણામ કરવા પડે એ કેટલો બોજો ઉપાડવાનો થતો હોય. આમે કોઈ નિર્દય થાય ત્યારે શું કહે ખબર છે? આપણે કહેવત છે ગુજરાતીમાં, કીડીને કોષનો ડામ ન દેવાય. તમે ગાય ભેંસને કોષનો ડામ દો ને તો એનું શરીર મોટું છે તો એક ભાગમાં એ સહન કરી લે. કીડીનું શરીર કેટલું, એને કોષનો ડામ હોય, એવી એમની નાજુક દશા છે બોજો ઉપાડવા માટે. છતાં પણ ઉદય માથે આવી પડ્યો છે અને બોજો ઉપાડે છે. શું કુદરત નિર્દય થઈ છે? વાત છે. એટલે પોતા એમ પોતાને કહે છે કે અમારું શિથિલપણું છે, કેમ ન છૂટે. નક્કી મંદ પુરુષાર્થ છે, કેમ ન છૂટે, એવી રીતે વિચારે છે પોતે. શું તો એ શિથિલપણું પોતે લખ્યું છે એમાં માન અપમાનનો વિષય એમણે મુખ્ય કર્યો નથી. એમને ખબર છે કે આ બધા પત્રો મોક્ષોમાં સર્ક્યુલેટ થાય છે. એમાં ખ્યાલ હતું, અંબાલાલભાઈ એમની આજ્ઞા લઈને સર્ક્યુલેટ કરતા હતા, પોતે મૂળ નકલ રાખી લેતા હતા નકલ કરી અને યોગ્ય મુમુક્ષુને કૃપાળુદેવની સૂચના અનુસાર વાંચવા મોકલતા હતા. એટલે બીજા મારા પત્ર વાંચવાના છે એમને ખબર છે, કારણ કે બધા એક ઠેકાણે ભેગા થતા હતા આંબાલાલભાઈ પાસે. અને ગ્રંથ બહુ ઝડપથી પ્રકાશિત થવાનું કારણ પણ એ હતું કે એની પૂર્વ તૈયારી પહેલેથી થઈ ગયેલી. પત્રો જે સંકલન કરવું છે, સંપાદન કરવું છે, સંપાદન તો પહેલેથી જ કરતા જતા હતા. પોતે મારું શિથિલપણું છે એવું લખતી વખતે મુમુક્ષુને શું કલ્પના થશે મારા વિશે એનો વિચાર કર્યો નથી. કેમ કે એમને મતલબ આત્મકલ્યાણ સાથે છે, માન અપમાન સાથે બિલકુલ નથી, જરા પણ નથી. એટલે પોતાના જે ભાવ છે એ પોતાના હૃદય ખોલવા યોગ્ય સુભગભાઈ છે, હૃદય સખા લખી નાખે છે પોતે. શું આવી વાત વાંચતી વખતે મુમુક્ષુ જીવે સાવધાન થઈ જવું. મુમુક્ષુ જીવે કદી પણ જ્ઞાની પુરુષની પુરુષાર્થની મંદતાને લક્ષમાં લેવી નહીં, નહીતર ભક્તિના પરિણામ થશે. આ તો હજી ગ્રહસ્થ દશા છે, મુનિ દશા હોય તો મુનિ એમ જ કહે. શું કહે? કે હું કેવળ જ્ઞાન લેવા નીકળ્યો છું, કેવળ જ્ઞાન લેવા માટે સર્વસંગ પરિત્યાગ કર્યો છે મેં, અને આવું બાહ્યાચરણ છે મારું, છતાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી, મારો મન પુરુષાર્થ છે એમ જ કહે. શું કહે? મારો મન પુરુષાર્થ. પણ એ તો એ ભૂમિકાના મન પુરુષાર્થની વાત છે, મુમુક્ષુની ભૂમિકાની વાત નથી. મુમુક્ષુ એ કદી પોતાથી ઉપરની ભૂમિકાવાળા મુમુક્ષુ હોય કે જ્ઞાની હોય કે મુનિ હોય, એ પોતાના અવગુણની વાત કરશે. શું કરશે? ગુણ પ્રશંસા નહીં કરે, જે કાંઈ બાકી રહી ગયું છે એની વાત કરશે. એમાંથી બીજી રીતે અધરવાઇઝ કોઈ વાત લેવી નહીં, નહીતર અભક્તિના પરિણામ થઈ જાય, મોટું નુકસાન થાય. એટલે એ વાત મુમુક્ષુને સામે પત્રમાં આવે તો પણ ગૌણ કરવા જેવી છે, અથવા તો વિશેષ ભક્તિ કરવા યોગ્ય છે. કે જુઓ, જ્ઞાન દશામાં પણ પોતે આવું વિચારે છે, જ્ઞાન દશામાં પણ પોતે આવું વિચારે છે. શું એવી રીતે એમનો ગુણ લેવાનો છે. હવે થોડીક વિશેષ સમજાય એવી વાત લે છે કે જનક આદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા. બહુ પ્રસિદ્ધ વાત છે, જનક દેહ કહેવાના, સીતાજીના પિતાશ્રી થાય અને રામચંદ્રજીના સસરા થાય. મહાન જ્ઞાની હતા, રાજપાટ ચલાવવા છતાં પણ વિદેહી દશામાં રહી શકતા હતા. પછી લખ્યું છે અન્ય જગ્યાએ, કેમ કે એમને અષ્ટાવક્ર જેવા ગુરુ માથે હતા અને એનું શરણ એમણે સ્વીકાર્યું હતું. એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. બુદ્ધિ એટલે અભિપ્રાય. એ અભિપ્રાયની ભૂલ, એવી અભિપ્રાયની ભૂલ જ્ઞાન દશામાં કદી થતી નથી. કેમ કે અભિપ્રાયનો વિપર્યાસ એ પૂરેપૂરો વિપર્યાસ છે, એ ભૂલ પૂરી છે, અધૂરી ભૂલ નથી. એટલે ક્યારે એવો આધાર ન લ્યો, જ્ઞાની અથવા યથાર્થ મુમુક્ષુ હોય તે કદી પણ એવો આધાર ન લે કે બીજા ઉપાધિમાં રહીને પણ આત્મ સ્વભાવમાં રહી શકે, તો આપણે પણ આપણા ધંધો વેપારના અને ગ્રસ્તના કાર્યો કરતા કરતા શા માટે આત્મદશામાં ન રહી શક્યા. એવું આલંબન, એવો આધાર એવાનો અભિપ્રાય, એ વિપરીત અભિપ્રાય હોવાથી મુમુક્ષુ કે જ્ઞાનીને એવી બુદ્ધિ થતી નથી. તો પછી કોનો આધાર લે છે? કે શ્રી જીન તીર્થંકર જેવા જન્મ ત્યાગી, કેમ કે એ ત્રણ જ્ઞાન લઈને આવે છે, જ્ઞાન દશા સહિત આવે છે ને, એ તો આ દશામાં આ ભાવમાં એમને આત્મજ્ઞાન નથી પ્રાપ્ત કરતા, પૂર્વ ભાવથી ચાલ્યું આવે છે. એટલે ત્રણ જ્ઞાન લઈને આવે છે, મારા પેટમાં જ આવે છે, ત્યારે મને કોઈ ગતિમાંથી આવે, ચાહે નરક ગતિમાંથી આવે ચાહે દેવ ગતિમાંથી આવે, બીજી બે ગતિ એમને હોય નહીં. કે શંકરના ભાવમાં કાં તો દેવગતિમાંથી આવે કાં નરક ગતિમાંથી આવે, તિરિંસમાંથી ના આવે ને મનુષ્ય થઈને પણ મનુષ્ય નથી, બેમાંથી કોઈ પણ ગતિમાં આવે, પણ એ માતાના પેટમાં આવે ત્યારે ત્રણ જ્ઞાન લઈને આવે છે, મોટું જ્ઞાન, છોટું જ્ઞાન ને મોટું જ્ઞાન, ત્રણે સમય જ્ઞાન. એટલે જન્મથી જ એ તો વૈરાગી ત્યાગી જેવા છે, અને જન્મથી જ ત્યાં રસ નથી. પછી ભલે એ શાંતિના સંતોના સરનાથ જેવા ચક્રવર્તીઓ થયા, ત્રણ પદવીના ધારક હતા, ત્રણ તીર્થંકર, તીર્થંકર પદવી, ચક્રવર્તી અને કામદેવ, બહુ સરસ સુંદરતા હોય. શ્રી જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા, એને રસ નહોતો, પ્રવૃત્તિ મૂકી દીધી, એક સેકન્ડમાં સાત જેમ કાંસળી છોડે એમ એને ગ્રસ્તપણે છોડતા વાર લાગીને મને દશા લઈ ગઈ. આ કાંસળી કેવી રીતે છોડે ખબર છે? કાંટો ને કાંટો કે કાંસળી ભરાવે, કાંટી એની ઉપરની ચામડી જે પાકી થઈ ગઈ છૂટી પડી ગઈ હોય, સાત નીકળી જાય, આખી કાંસળી રહી જાય, કાંટા કાંટામાં ભરાવી એ સેકન્ડમાં નીકળી જાય, કાંકરી આખી ઉતરી જાય, ખોળ ચામડીની ખોળ છે, સાપની કાંકરી છે એ ચામડીની ખોળ છે, અને કેમિકલ્સ તરીકે અત્યારે વપરાય છે, ખાસ કરીને કીટાણુ ઉત્પન્ન ન થાય એના માટે, કોઈ પણ જગ્યાએ એવા જંતુઓ ઉત્પન્ન ન થાય ત્યાંય રાખે, તો નથી થતી એના વાસના કારણે કે ગમે તે કારણે. બીજા પણ એની દવાઓમાં ઘણો ઉપયોગ છે, ઔષધોની અંદર એમ જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા, એનો હું આલંબન લઉં છું. શેનું આલંબન લઉં છું? તીર્થંકરનું આલંબન લઉં છું, તેને છોડતા વાર લાગી નહીં. આજીવ કેમ મળું કરો છો? આજીવ કેમ મળું કરો છો? એવા ભયના હેતુરૂપ ઉપાધિ યોગની નિવૃત્તિ આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો અશ્રય થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એ કર્તવ્ય છે. પોતાના કેવા પરિણામ વર્તે છે? શું કે ભવના હેતુરૂપ, ભયના હેતુરૂપ, શું છે? ભયના હેતુરૂપ એવો ઉપાધિ યોગ, ઉપાધિમાં રહેવું એ જીવને અકલ્યાણ થવાનો એમાં ભય લાગવો જોઈએ. શેનો ભય લાગવો જોઈએ? પ્રતિકૂળતાનો નહીં, રોગનો નહીં, નિર્ધનતાનો નહીં, મારું અકલ્યાણ થઈ જશે. આ ઉપાધિ યોગ હું ચાલુ રાખીશ તો મારું અકલ્યાણ થઈ જશે. માટે એ ઉપાધિ યોગની નિવૃત્તિ કરતાં કરતાં હું મારો સમય જશે, હું મારા શિથિલપણાને સમય જશે, પોતાની પામરતા ગણાવે શું લખે. જરાય માનવમાં વિકલ્પ નથી આવ્યો. તો અશ્રય એટલે અકલ્યાણ થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, એ સાવધાની વારંવાર પ્રવર્તે છે, અને લાગે છે કે એમ જ કર્તવ્ય છે, એમ થવું જ જોઈએ, એમ જ રહેવું જોઈએ, એવા જ પરિણામ ચાલવા જોઈએ. એ રીતે એમને પોતાના પરિણામોને પણ સુભાષભાઈને લખેલા છે. બાકીનો અંશ છે પત્રનો કાલના સ્વાધ્યાયમાં દઉં છું. Thank you.